शांति शांति शांति। परम कृपाल सद्गुरुदेव व्याज ने अपनी विचारणा में परमात्म प्रकाश 564 गाथा 69
ओम पेज नंबर 5 गाथा नंबर 69। आत्मा सर्वे प्रकारना विकारोथी रहित छे। जीवने जन्म जरा मरण रोग वर्ण नहीं कोई। आत्मन संगना लिंग नहीं जाण निश्चय सोई। हे जीव आत्मने जन्म नहीं जरा मरण अने व्याधि पण नहीं। लिंग वर्ण तथा कोई प्रकार की आहार आदि संज्ञा पण नहीं अथवा नामादि संज्ञा पण नहीं।
कोई पण प्रकार की
आहार आदि
વિતરાગ નિર્વિકલ્પ સમાધિથી વિપરીત એવા ક્રોધ માન માયા અને લોભ આદિ વિભાવ ભાવોથી જે કર્મ ઉપાર્જન કરેલા હોય છે તેના ઉદયથી પ્રાપ્ત થયેલા વિકારો સુર નિશ્ચય નહીંથી જીવના નથી। કારણ કે આત્મા કેવળ જ્ઞાનાદી અનંત ગુણોથી પૂર્ણ છે માટે સર્વે પ્રકારના કર્મવિલાસથી તે જુદો જ છે। શુદ્ધ સહજ આત્મદ્રવ્યથી ભિન્ન સર્વે પદાર્થો હેયરૂપ છે એમ જાણો એટલે આ છોડવા લાયક છે જે બધા ભાવો છે અહમ ભાવ મોહમ્મદ ભાવ એ બધા જીવના નથી એનાથી જુદા છે એમ કહે છે। એનો જીવનો સ્વભાવ તો કેવળ જ્ઞાનાદી છે શુદ્ધ નિશ્ચય નથી જીવના નથી બીજા જે બધા ભાવો છે જન્મ જરા મરણ વ્યાધિ લિંગ વર્ણ કોઈ પણ પ્રકારના આહાર સંજ્ઞા એ પણ આત્માના નથી।
હવે જીવે આત્મવિચાર કરવાનો છે આ ગાથાથી શરૂઆત ત્યાં થાય છે। હે જીવ પોતે પોતાની સાથે સંવાદ કરે છે આ આત્મા શું હું તો એને જન્મ નથી જરા નથી મરણ નથી વ્યાધિ નથી લિંગ વર્ણ કોઈ પ્રકારની આહાર આદિ સંજ્ઞા પણ નથી અથવા નામ આદિ સંજ્ઞા પણ નથી એમ સમજાય શુદ્ધ નિશ્ચય નહીંની આ વાત છે અને આગળ વધીને કહે છે વિતરાગ નિર્વિકલ્પ સમાધિથી વિપરીત એવા ક્રોધ માન માયા કેમ કે જીવને વિકલ્પ થાય તો તમે કહો છો કે હું આ નથી તો શું છું તો આમે તો મને તો અહીંયા જે ક્રોધ માન માયા લોભ આ બધાથી ભરપૂર મને તો એક એક મારો સંગ પ્રસંગ એ પ્રકારે જ હું અનુભવું છું તો શું છે આ આદિ વિભાવોથી જે કર્મ ઉપાર્જન કરેલા છે હોય છે તે ઉદયના પ્રાપ્ત થયેલા વિકારો શું છે ઉદયથી પ્રાપ્ત થયેલા વિકારો એ શુદ્ધ નિશ્ચય નહીંથી જીવના નથી એની પર્યાયમાં છે આવું થયું છે સ્વીકારો છે પણ નિશ્ચય નહીંથી જોઈએ તો આત્મા શુદ્ધ સ્વરૂપની અંદરમાં છે ત્યાં એટલે કે એના પોતાના કહી શકાય એવા નથી આ જે કંઈ છે તે પોતાનાથી પણ વિકારી ભાવથી ઉત્પન્ન થયેલા કોઈ પ્રકારે એ આપણને અનુભવમાં આવે કારણ કે આત્મા કેવજ્ઞાન આદિ અનંત ગુણોથી પૂર્ણ છે માટે સર્વ પ્રકારના કર્મવિલાસી તે જુદો જ છે શુદ્ધ સહજ આત્મદ્રવ્યથી ભિન્ન સર્વ પદાર્થો હે રૂપે પોતાના શુદ્ધ સ્વરૂપથી જે કંઈ સંયોગ છે એ બધાને હે કહેવો ભિન્ન સર્વ પદાર્થ કહ્યા કોઈ બાકી નથી રાખ્યું સજાત્મ દ્રવ્યથી ભિન્ન સર્વ પદાર્થો હે રૂપ છે ઉપાધેય રૂપ નથી પણ ત્યાગવા યોગ્ય છે આગળની કાઢ
શુદ્ધ નહીંથી ઉપરોક્ત વિકારો જીવના નથી તો કોના છે તે કહે છે જન્મ મરણ ગણ દેહના વિવિધ વર્ણ પણ દેહ વ્યાધિ ગણતું દેહને વિવિધ લિંગ પણ દેહ હે શિષ્ય દેહને જન્મ જરા મરણ છે દેહને અનેક પ્રકારના શ્વેતાદિ વા બ્રાહ્મણાદિ વર્ણ છે દેહને રોગ છે અને દેહને અનેક પ્રકારના સ્ત્રી પુત્ર પુરુષાદિ યા યતિ આદિ લિંગ છે એમ તું જાણ શુદ્ધાત્માની સમ્યક શ્રદ્ધાન જ્ઞાન તથા આચરણરૂપ અભેદ રત્નત્રયની ભાવનાથી પ્રતિકૂળ એવા રાગ દ્વેષ અને મોહ વડે કર્મનો સંચય કરાય છે કર્મોદયથી જન્મ જરા મરણાદિ થયા કરે છે તે ધર્મો વ્યવહાર નહીંથી તો જીવના છે તો પણ નીચેથી દેહના જ છે એમ જાણવું જોઈએ જ્યારે આ જીવ દેહની મમતારૂપ વિકલ્પ જાળ તજીને સર્વ પ્રકારે ગ્રહણ કરવા યોગ્ય વિતરાગ સદા આનંદ એકરૂપ પરિણમે છે ત્યારે પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એમ ભાવાર્થ છે. 69 ની ગાથામાં જેમ બતાવ્યું છે કે આત્માને જન્મ નથી, જરા મરણ અને વ્યાધિ પણ નથી, એ જ પ્રમાણે શિષ્યને કહે છે કે તો તને શું છે? તો કે દેહને જ છે આ બધું, જન્મ જરા મરણ. અને દેહને અનેક પ્રકારના શ્વેતાદિ અને બ્રાહ્મણાદિ વર્ણ છે, દેહને રોગ છે, અને દેહને અનેક પ્રકારના સ્ત્રીપુત્રાદિ એટલે રૂપ રસ ગંધ સ્વાદ આ બધું જ દેહને લાગે છે, આત્માને કાંઈ લાગતું નથી. શુદ્ધાત્માનું સમ્યક શ્રદ્ધાન કેવી રીતે કરવું? તો કે જ્ઞાન અને આચરણ અભેદ રત્નત્રયની ભાવનાથી પ્રતિકૂળ એવા રાગદેશ જો મોહ અને આ બધું જે કર્મનો સંચય થાય છે એનાથી તું મુક્ત થાય તો જ તને આ શુદ્ધાત્માની સમ્યક શ્રદ્ધાન થશે. કર્મ ઉદયથી જન્મ જરા મરણાદિ થયા કરે છે, પણ આ બધા ધર્મો છે એ વ્યવહારથી જીવના છે અને નિશ્ચયથી તો દેહના છે એમ જાણવું જોઈએ. જ્યારે આ જીવ દેહની મમતારૂપ વિકલ્પ જાળ તજીને સર્વ પ્રકારે ગ્રહણ કરવા યોગ્ય અહમભાવને મમત્મ ભાવ જ્યાં સુધી નહીં છોડે, આ વિકલ્પમાંથી બહાર નીકળે નહીં ત્યાં સુધી સર્વ પ્રકારે ગ્રહણ કરવા યોગ્ય, તો વિતરાગ શું છે? તો કે સદા આનંદ એક રૂપે પરિણામે છે, એ જ શુદ્ધ આત્માનું ઉપાધિ છે અને એ જ કરવા જેવું છે.
સ્વવિચારણા આગળ વધે છે, શું વિચાર કરે છે? જન્મ જરા મરણ આ બધું તો અનુભવમાં આવે છે. જન્મ થયો, જરા અવાય વૃદ્ધાવસ્થા થઈ, શરીર ચાલતું નથી, અમારા ફલાણ સ્નેહી ગુજરી ગયા, આ બધું તો લક્ષમાં આવે છે. અને કોઈ મારા નથી તો કોના? તો એ ભેદ જ્ઞાન કે દેહના છે. પણ આત્મા જે આ દેહની અંદરમાં આવીને એક વખત વૈસો છે એ આ દેહનો ત્યાગ કરીને અન્યત્ર બીજો દેહ ધારણ કરશે. વચ્ચેની પ્રક્રિયા જે ચાલી રહી છે જેને આપણે જન્મ જરા મરણ કહીએ છીએ એ બધું દેહના લક્ષ્ય છે. જો દેહ નથી તો આત્માને આમાંનું કંઈ સ્પર્શતું નથી. તો અહીંયા એ વાત સરસ કીધી, દેહને જ આ બધા વર્ણ આદિ પણ એને છે, રોગ આદિ લિંગ આદિ એ બધા દેહના છે, આત્માને નથી. એટલે તો શું છે? શુદ્ધાત્માની સમ્યક સદાન જ્ઞાન આચરણ રૂપ અભેદ રત્નશ્રીની ભાવનાથી પ્રતિકૂળ એવા રાગદ્વેષ અને મોહ વડે કર્મનો સંચય કરાય છે. રાગદ્વેષ અને મોહ આ જીવનું અજ્ઞાન છે. આ પણ જીવના નથી, હો આ પણ જીવના નથી, આ પણ જીવના વિકારી ભાવમાં અજ્ઞાનના પરિણામે થયેલી એક વિકૃતિ છે, પણ એનાથી ભિન્ન છે. કારણ કે એનાથી ક્યારેય એવો ઓતપ્રોત થતો નથી કે કોઈ રાગ દ્વેષ આત્મારૂપે પરિણમે, આવું થતું નથી. એ વાતને પણ સમજવાની છે. ધર્મો વ્યવહાર નહીંથી જીવના છે, પણ નિશ્ચય નહીંથી તો દેહના છે. બે રીતે સમજો, વ્યવહાર નહીંથી જીવના છે, કારણ કે દેહ એમનેમ તો કરતું નથી. એ જીવના સાનિધ્યમાં રહીને જીવના સ્વભાવ જ્યાં જીવનો ત્યાં છે વિદ્યમાન પણ ત્યારે થાય છે. નહીં તો જો વીર ત્યાં જીવ ચાલ્યો છે તો દેહ આમાંની કાંઈ ક્રિયા કરતો નથી, એ પણ લક્ષમાં આવે છે. તો આપણને એમ થાય કે આ કેવી રીતે બને? કે એટલે વ્યવહાર નહીં અને નિશ્ચય નહીંથી બેની ભિન્નતા બતાવી. વ્યવહાર નહીંથી જીવના અને નિશ્ચય નહીંથી દેહના એમ જાણવું જોઈએ. જ્યારે આ જીવ દેહની મમતારૂપ વિકલ્પ જાળને ચજી સર્વ પ્રકારે ગ્રહણ કરવા વિતરાગ સદા આનંદ એકરૂપ પરિણમે ત્યારે પોતાનો શુદ્ધ આત્મા ઉપાદે. આ પ્રકાર હોય તો એ આત્મા ઉપાદેય છે. વર્તમાન અવસ્થાની અંદરમાં કલુષિત મોહ રાગ દ્વેષથી ખરડાયેલો એવો આત્માને ઉપાદેય નથી કહ્યું. શુદ્ધાત્મા સ્વરૂપ જે છે જેની વાત બતાવી અહીંયા, એવો આત્મા ઉપાદેય, એની ઉપાસના કરવા યોગ્ય છે. આગળ
દેહના જન્મ મરણ આદિ જોઈને એ જીવ તું ભય પામીશ નહીં. જરા મરણ જીવ દેહના દેખી ભય નહીં આણ, અજરા અમર પર ભમ છે તે નીચ આત્મા માન. એ જીવ દેહના જતા મરણ જોઈને ભય પામીશ નહીં. જે અજર અમર પરમ બ્રહ્મ શુદ્ધ સ્વભાવ છે તેને તું આત્મા જાણ. જોકે વ્યવહાર નહીંથી જરા મરણ જીવના કહેવાય છે તો પણ શુદ્ધ નિશ્ચય નહીં. એ ધર્મો જીવના નથી પણ દેહના છે એમ જાણી ભય રાખીશ નહીં. મનમાં એમ વિચાર કે અજર અમર પરમ બ્રહ્મ રૂપ શુદ્ધ સહજાત્મ સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. એ શુદ્ધ સહજાત્મ એ સર્વમાં શ્રેષ્ઠ છે. ટૂંકમાં દેહ મળે છે તું નથી મરતો, અજર અમર પદ તારું એવી વાત છે. ઇન શોર્ટ એ કહે છે કે તું તો અમર જ છો, દેહ મળે છે તું નથી મરતો. પછી નવા કર્મ હોય એટલે નવી ગતિ થાય એ મુજબ ચાલવાનું. ટૂંકમાં છે ને અહમ મમત્વ અને કરતા ભોગતા ભાવનો એટલામાં એ ચાર સેન્ટરનું ધ્યાન રાખો ને એટલે તમે કરી જાઓ. એમાં ધ્યાન દેવાનું, કરતા ભાવ નહીં કરવાનો, ભોગતા ભાવ નહીં કરવાનો, અહમ ભાવ નહીં કરવાનો અને મમત્વ નહીં કરવાનો. આટલા ચારમાં ધ્યાન રાખો ને તમારું કામ થઈ
જશે. સરસ, સાચી વાત છે. સેલું કરી દીધો, ટૂંકું કરી દીધો. બહુ સરસ, બહુ સરસ. એ જીવ જો જીવને
અઘરું લાગતું,
આજે સહેલું થઈ ગયું. આજે સહેલું થઈ ગયું ના, અમને અનુભવમાં આવે છે સહેલું થઈ ગયું એમ લાગે છે. જીવ આગળ વધીને વિચાર કરે કે આ દેહમાં મને જરણ જનાય મરણ બધું જોવા મળે છે અને એનાથી ભય પમાય છે. વાત એ સાચી છે, મૃત્યુ જેવો બીજો કોઈ મોટો ભય કોઈ નથી. કોઈ પણ જીવને મૃત્યુનો મહાભય હોય તો એ, અને પોતાને છેલ્લે જીવ બચાવવા માટે થઈને ગમે તે છેવટની અણીએ જઈ અને ધર્મો અધર્મ બધાને બાજુએ મૂકી અને લડી લેશે, એવો આ જીવનો આપણો વ્યવહાર જોવા મળે છે. અહીંયા તો કહે છે કે તારે નિર્ભય થવું છે, સાચો રસ્તો બતાવે. તું જ્યાં મૃત્યુ માને છે, મૃત્યુ દેહનું છે કે જે તું નથી, નથી એનું મૃત્યુ છે, તું છો એનું નથી, તો આટલો ભેદ સમજી જા તો તારો ભય ટળી જાય. હા, આ તો હું મરું છું એવું લાગે છે માટે ભય છે. સરસ વાત કરી. વ્યવહાર નહીંથી જરા મરણ જીવના કહેવાય તો પણ શુદ્ધ નિશ્ચય નથી, એ ધર્મ જીવના નથી પણ દેહના છે, એમ જાણીને ભય રાખીશ નહીં. મનમાં એમ વિચાર, અજર અમર પરમ બ્રહ્મ સ્વરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે, એ શુદ્ધ સહજાત્મ શ્રેષ્ઠ, સર્વમાં શ્રેષ્ઠ છે. મારું શુદ્ધ સ્વરૂપ એ શ્રેષ્ઠ, સર્વમાં શ્રેષ્ઠ કહ્યું, કોઈ પદાર્થ બાકી ના રાખ્યો. હા, કે સર્વમાં સર્વોત્કૃષ્ટ પદાર્થ હોય તો પોતાનો આત્મા, અને એ ક્યારે શુદ્ધ સ્વરૂપી એટલે કે નિર્દોષ છે, દોષ રહિત છે, એ જે એનું શુદ્ધ સ્વરૂપ છે તો એ સર્વથી શ્રેષ્ઠ, અને એ ઉપાસવાયો છે, ઉપાદેય કહેવામાં આવે. આગળ 72.
હે યોગી, આ શરીર છેદાય ભેદાય અથવા નાશ પામી જાય તો પણ મનમાં નિર્મળ આત્મતત્વની ભાવના કર, જેથી તું સંસારના કિનારાને પામીશ. હે આત્મા, દેહના કષ્ટ પ્રસંગે તું દેહ ભાવનો ત્યાગ કરીને શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગમ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, આ દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના ભાવ, પણ રાગદ્વેષની પરિણીતિને અનુસરીશ નહીં. આ પ્રમાણે આત્મભાવનામાં પ્રવર્તવાથી ભવનો અંત અને અજર અમર શાશ્વત નિજ સહજાત્મ પદરૂપ મોક્ષને શીઘ્ર પામીશ.
ભાવ શું છે? દેહની સાથે એકરૂપતા થઈ છે એટલે માને છે, છેદાય છે, ભેદાય છે, મને પીડા થાય છે, રોગ આવે છે, વૃદ્ધાવસ્થા આવે, આવું ઘણું બધું માન્યતામાં ઘૂસ્યું છે, પણ એટલી બધી માન્યતા દ્રઢ થઈ ગઈ છે કારણ કે અનંતકાળથી જે જે દેહ મળ્યો એમાં આવી બધી અવસ્થાઓ એને જોઈ છે, એટલે સંસ્કાર દ્રઢ થઈ ગયો છે, એટલે એથી જલ્દી મુક્ત ન થવાથી. તો જો જીવ આ બોધ પામે તો એના લક્ષમાં આવે કે આ દેહ તો હું નથી. દેહ ઉપરનો એનો જે લગાવ છે, પ્રીતિ છે, પ્રેમ છે, દેહમાં પોતાપણાની માન્યતા છે, એ છોડવી હોય તો અહીંયા સરસ ઉપાય બતાવ્યો છે કે આ પ્રકારે વિચારે. હવે આ આપણને ઘણીવાર એમ થાય કે આવામાં આમાં નવું શું કહ્યું, વાત એ સાચી છે, નવું કાંઈ નથી. આપણા અનુભવમાંય પણ આવે છે, એક ઓપન હાર્ટ સર્જરી કરાવી હોય એ ડૉક્ટરને જ્યારે પોતે ઓપરેશન હોલમાં જાય ત્યારે દેહભાવ કેવો ભૂલાઈ જાય છે, ડૉક્ટરને સોંપી દીધો ને, સ્વાધીન કરી દીધું, હવે ડૉક્ટર જે કરે તો મારે તો ભલે ને જીવાડે તો ભલે, હવે મેં તો સોંપી, મારું કાંઈ ચાલવાનું નથી, હું કહું તો એ માનવાના નથી, એને જે કરવો છે એ કરવાના, ત્યાં કેવો તૈયાર થઈ જાય. પણ ગુરુના શબ્દો આવે ત્યારે આ જીવ જો તૈયાર થઈ જાય ને કામ થઈ જાય, એ નથી કરતો. બસ અહીંયા આપણે રોકાયા હોય તો અહીંયા આટલું રોકાયા, આવડે છે આપણને નથી કરવું કે વાં આટલો ભેદ આ સમજાતો સમજાય છે તો કામ થઈ જાય. હે આત્મા, દેહના કષ્ટ પ્રસંગે તું દેહ ભાવનો ત્યાગ કર, ઓપન હાર્ટ સર્જરી કષ્ટ આવ્યું ને કે ત્યાં દેહ ભાવનો ત્યાગ કર આમ કે છે, પણ આપણે કરીએ છીએ એ વખતે કરીએ છીએ. શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગુણ માર્ગનો સદાય આશ્રય રહો, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ શ્રી પૂજાદી મારા કોઈ પણ નથી. જો આ બધું ઓપરેશન થિયેટરમાં જાય ત્યારે નક્કી કરતો હોય, ત્યારે પાછું કંઈક લખવાનું હોય, ભલામણ કરવાનું હોય, વ્હીલ કરવાનું હોય, બધું કરી લે પછી સર્જરીમાં જાય, હા એ બધી એને ખબર છે. અવિના સેવો હું આત્મા છું એમ આત્મભાવના ભાવ, પણ રાગ દ્વેષની પરિણતિને અનુરીશ નહીં. રાગ દ્વેષ એની પરિણતિથી જ આ સંસાર છે, જો રાગ દ્વેષ નથી તો સંસાર એ નથી. આ પ્રમાણે આત્મભાવનામાં પ્રવર્તવાથી ભવનો અંત અને અજરમર શાશ્વત નિજ સ્વજાત્મ પદરૂપ મોક્ષને સિદ્ધ. મોક્ષ શું? પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, આ મોક્ષ. એટલે જ અહીંયા સરસ ચોખવટ કરી દીધી, હા, અજર અમર શાશ્વત નિજ સહજાત્મ સહજાત્મ પદરૂપ મોક્ષને, નિજ પોતાનું, અન્યનું નહીં, વિતરાગ પરમાત્માનું નહીં, એ તો છે જ, આપણે આપણી ફિકર કરવાની છે, એનું કામ કરી ગયા આપણે કરવાનું છે, પણ એને કીધેલા માર્ગે ચાલીએ તો કામ થાય. હા, એ પ્રકારે મોક્ષને આપણે બીજી ઘણી કલ્પનાઓ કરીએ, મોક્ષ એટલે કોઈને શું છે, અહીંયા તો કહે છે મોક્ષ ક્યાંય નથી, તારામાં પડેલો છે, એને તું પ્રગટ કર, બસ એટલી જ વાત છે. સરસ વાત કરી છે. એક ગાથા લઈ લઈ પછી પૂરું કરીએ.
કર્મજન્ય ભાવ આત્માથી ભિન્ન છે એમ જાણ. ભાવો કર્મ સંબંધિત અન્ય અચેતન દ્રવ્ય જીવ સ્વભાવથી ભિન્ન જીવ જાણ નિશ્ચય સર્વ. હે જીવ, કર્મથી કરાયેલા રાગાદિ ભાવ અને બીજા અચેતન દ્રવ્ય જેવા કે શરીરાદિ એ સર્વ નિશ્ચય નહીંથી જીવ સ્વભાવથી જુદા છે એમ જાણ. આત્મા રાગાદિ વિકાર ભાવ તથા અચેતન દ્રવ્યથી જુદો છે, તે આત્મા જ્ઞાન દર્શન સ્વભાવવાળો છે. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય તથા યોગની નિવૃત્તિરૂપ પરિણામના સમયે શુદ્ધતામાં જ ઉપાદેય છે. એટલે આત્માને કહે છે કે હે આત્મા, હે જીવ, તું કર્મથી જે બંધાયેલા છે ભાવો, એ ભાવથી તું જુદો છો અને તું તું અને શરીર આદિ જે નિશ્ચયથી તું તારા માની બેઠો તારા નથી. આત્મા રાગાદિ વિકાર ભાવ તથા અચેતન દ્રવ્યથી જુદો છે, એટલે જે બધા વિભાવ ભાવો છે એનાથી આત્મા જુદો છે. આત્મા જ્ઞાન દર્શન સ્વભાવવાળો છે, આત્માના મૂળ સ્વભાવ જ્ઞાન અને દર્શન છે. અને મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય તથા યોગની નિવૃત્તિરૂપ પરિણામના સમયે શુદ્ધતામાં જ ઉપાદેય છે, એટલે જે કરવા જવું છે એ શુદ્ધ થવા માટેની વસ્તુ છે.
વિશેષ વિચારણામાં શું કહે છે, એ જીવ કર્મથી કરાયેલા રાગાદી ભાવ, શબ્દ પ્રયોગ કેવો છે, કર્મથી કરાયેલા કર્મ ભાવો કર્મ સંબંધી તે કર્મોથી કરાયેલા, પૂર્વે જે કંઈ એવું કર્મ કર્યું છે ને ઉદયમાં આવ્યું છે એ નિમિત્તને પામીને આ જીવ એની સાથે એવો ઓતપ્રોત થઈ ભળી જાય અને નવા કર્મ કરે છે. અરે આ તો એક એના સંબંધમાં વિચારણાનું સૂત્ર સરસ આપ્યું છે. એ પણ શું કીધું કે નિશ્ચય નહીંથી જીવ સ્વભાવથી જુદા છે, શરીરાદિ કે સર્વ નિશ્ચય નહીંથી જીવ સ્વભાવથી આ જુદા છે. આ જે કંઈ રાગાદિ ભાવ થાય છે મારા નથી પર છે, કરું છું તે અજ્ઞાન છે, અને જ્ઞાન જ્ઞાન કાળે, જ્ઞાન કાળે તો એ પછી થવાના નથી, અજ્ઞાન કાળે થઈ રહ્યા છે. એક વખત જીવ બોધ પામ્યો પછી આ ભૂલ નહીં કરે, નથી પામ્યો ત્યાં સુધી આ ભૂલ થવા ચાલુ છે અને ચાલુ રહેવાની છે. આત્મા રોગાદી વિકાર ભાવ તથા અચેતન દ્રવ્યથી જુદો છે, તે આત્મા જ્ઞાન દર્શન સ્વભાવવાળો છે. આત્મા હવે આ બધાની વાત કરી તો છે કેવો, અહીંયા સરસ વાત કરી, આત્મા જ્ઞાન દર્શન સ્વભાવવાળો, પોતાનું સ્વસ્વરૂપ આ છે, જોવું અને જાણવું, જ્ઞાતા અને દ્રષ્ટા, જ્ઞાન દર્શન સ્વભાવવાળો છે. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ આ નિવૃત્તિરૂપ પરિણામના સમયે શુદ્ધાત્મા જ ઉપાધે છે. આપણે પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે આ જ મુખ્ય વાત આવે, આ બધાનું આપણે વિરમણ કરીએ તો કે શું થાય છે, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ એની નિવૃત્તિ, એનાથી હું નિવૃત્ત થયો છું, મને એની સાથે કંઈ લેવા દેવા નથી, હું મારા શુદ્ધ સ્વરૂપમાં છું, મારા અંતરમાં જ અત્યારે મારો બધો ઉપયોગ ત્યાં ઠરીને પડેલો છે. બહારમાં જે કંઈ થઈ રહ્યું છે એની સાથે મને કંઈ લેવા દેવા નથી. આવા ભાવ સાથે આ જ્યારે કહું, ભલે એ ટકી શકે સમય બે માત્ર બે પાંચ સમય માટે, પણ તો એ ટકી શકે તો એ વખતે એ પરમ શાંતિને અનુભવે છે. એ વાત અહીંયા નિવૃત્તિ પરિણામના સમયે શુદ્ધ આત્મા ત્યારે એને પોતે ત્યારે એની અવસ્થા શુદ્ધ આત્માની સાથે જોડાયેલી છે. હવે બહારમાં ઉપયોગ નથી, ઉપયોગ કેવળ શુદ્ધાત્મા સાથે. અને એ સ્વરૂપ જે છે એ ઉપાસવા યોગ્ય છે, માટે ઉપાદાય શબ્દ વાય ઉપાધિ. અહીંયા આપણે રોકાશું, ચારની પાંચ ગાળા વ્યથા લઈ દી. કંઈ પ્રશ્ન હોય તો આપજો, વિશેષભાઈથી સમજાવશું. આ બધી ગાથાઓ ભેદ જ્ઞાનની છે. બે પદાર્થ, બે દ્રવ્ય એક રૂપ એક મેક થઈ ગયા હોય, તદ્રુપ થયા હોય, તાદાત્મ્ય થયા હોય, તે સમયે બે દ્રવ્યને જુદા પાડવા માટે જુદા જુદા ભાવથી, ક્યારેક દેહના ભાવથી ગાથાઓ કહે છે કે આ બધું દેહનું સ્વરૂપ છે, અને ક્યારેક ગુણના ભાવથી કહે છે કે આ બધું ચૈતન્યનું સ્વરૂપ છે. બંને દ્રવ્યની જુદી જુદી ઓળખાણ ચાલી રહી છે. પ્રત્યેક ગાથામાંથી બેમાંથી એક દ્રવ્ય વિશેની સ્પષ્ટ ઓળખાણ એના ગુણથી, સ્વભાવથી, લક્ષણથી આપી છે. જીવ એને જેમ જેમ સમજતો જાય એમ એને એકરૂપતા જે છે એની તૂટતી જાય, એકતા બુદ્ધિ છે એ તૂટે. એટલે 69 ગાથા આપણે આ પાંચ ગાથા કરી. 69મી ગાથામાં કેવું છે આપને કઈ? અકળાયને સામો પ્રશ્ન પૂછો કે અમે પૂછીએ બીજા અકળાયું? એવું નથી, પૂછ્યા પ્રશ્ન પૂછ્યા વિના અથવા તો આવી કોઈ પણ પ્રકારના આપણી વિચારણાને અવકાશ આપ્યા વિના વિચારણા આગળ ન વધે, થશે જ નહીં. પછી રોકાઈ જ જશું.
સમજી લે પોતાની
પરંતુ જેટલી જેટલી જિજ્ઞાસા અને જેટલા જેટલા આપણા વિકલ્પો હશે તે પ્રમાણમાં પદાર્થની સ્પષ્ટતા થશે, નહીં તો સ્પષ્ટતા ન થાય. આત્મા
મને આમ ચાલો બે ટૂંકમાં હજુ સત્સંગ સંબંધી સમજણનો અભાવ છે. ચાલે ધીરે ધીરે એ પણ આવતો જશે. લક્ષ્ય એ રાખવાનું છે કે જે ગાથા ચાલે છે એ ગાથાને સમજવા જ પ્રયત્ન કરવો. એ પછી શુદ્ધ નિશ્ચય નહીં હોય, વ્યવહાર નહીં હોય, જે હોય તો જ સમજાશે. વસ્તુ ક્યાંથી સમજાય? એ આવે એટલે એના તરફ નકાર થઈ જાય. જેવો જ્ઞાન તરફ નકાર કેમ થાય, એના તરફ અભાવ કેમ થાય? જુદા જુદા દ્રષ્ટિકોણથી એક જ્ઞાની મહાત્મા વસ્તુ પદાર્થને સમજાવે છે, અને સમજાવવું છે તો એક સાથે બધું કહી શકાતું નથી. તો કેવી રીતે કહેવું? ક્રમશઃ એક એક ગુણને પકડે, એક એક સ્વભાવને પકડે, એક એક નયને પકડે, એક એક લક્ષણને પકડે, અને એ જ્ઞાનીઓ વાત મૂક્યા કરે. આપણે પછી સમજણમાં સમુચ્ચય કરવાનો છે. કહેવામાં કોઈ દી સમુચ્ચય થાય નહીં. કહેવાનું તો હંમેશા ક્રમશઃ અને એક જ વાત કહેવાતી હોય, પરંતુ સમજણ જ્યારે બને છે ત્યારે સમજણમાં બધાનો સમુચ્ચય થાય, સમજણ થાય, સમન્વય થાય. તો સમન્વયની પદ્ધતિ સમજણમાં રાખવી, અને સમજતી વખતે જે ગાથા કહેવામાં આવે છે એ ગાથા જો સમજીએ તો સંપૂર્ણ આપણું જે સમન્વય છે એ શુદ્ધ થશે. લક્ષ્ય રાખવો, અભ્યાસ કરવાની પણ કોઈ પદ્ધતિ છે. એ વૈજ્ઞાનિક પદ્ધતિ એ કહે છે કે આપણે જો કોઈ વસ્તુનો અભ્યાસ કરવો હોય તો એ શું કહે છે એ સમજો. રીડ ટુ અન્ડરસ્ટેન્ડ, લિસન ટુ અન્ડરસ્ટેન્ડ. સમજવા માટે વાંચો, સમજવા માટે સાંભળો, નોટ ટુ રિપ્લાય. તર્ક જ પોતાનો તર્ક દેવો છે, આ તો અહમ ઉછળી ઉઠે છે. નહીં, સંયમ હોવો જોઈએ. સાંભળો, વિચારો, અને એમાંથી જે જિજ્ઞાસા ઉદ્ભવે એને ખૂબ શાંતિપૂર્વક કહે કે આ વાત આમ બેસતી નથી, અથવા તો અહીંયા આ સમજાય છે. આ તો એક ઘાને બે કટકા ઉપર ચાલે એનું કામ જ નથી, કારણ કે એની પાસે વાંચવાની, સાંભળવાની એ સમજણ નથી. સર્વ પ્રકારના આત્મા છે એ સર્વ પ્રકારના વિકારોથી, આ ગાથામાં આટલું જ કીધું છે. કેની ઓળખાણ આપી છે? આત્માની. કે ભાઈ આત્મ તત્વ એવું છે કે એમાં કોઈ વિકાર સંભવે નહીં. હવે વિકાર એટલે આપણી પાસે કલ્પના નથી, આ તો દાર્શનિક ભાષા છે. એટલે કયા કયા વિકાર કીધા? જન્મ, જરા, મરણ, વ્યાધિ, લિંગ, વર્ણ અને આહાર આદિ સંજ્ઞા, નામ એ આદિ સંજ્ઞા. ભાઈ આ જે કંઈ છે, જે દેખાય છે, હવે આપણે હું માનીએ છીએ એની તરત વિચાર કરીએ કે જન્મ છે કે નહીં. તો આપણે તો માનીએ છીએ કે મારો જન્મ થયો, તો તરત કહે છે કે એ આત્માનો વિકાર, આ વિકાર છે, એનાથી આત્મા તો રહે છે. આ આ વિકાર છે, જન્મ છે એ વિકાર છે, એનાથી આત્મા રહે છે. તો જન્મવાળો પદાર્થ તે હું, આટલી તો સમજાય કે જેનો જન્મ થાય છે તે હું નહીં. પછી બીજો વિકાર જરા, જેની જરા થાય છે, જીર્ણ અવસ્થા થાય છે તે આત્માના અનંત પ્રદેશમાં ક્યાંય કોઈ પણ પ્રકારનું જરા સંભવી શકે નહીં. એ આપણી સમજણમાં છે. અહીંયા આપણને વિકાર સમજાયો છે કે જો જરા થાય છે કે ભાઈ હાથપગ ઢીલા પડી ગયા, ચામડી ઢીલી પડી ગઈ, વર્ણ આકાર બધા બદલાઈ ગયા, શક્તિ ક્ષીણ થઈ ગઈ, તો જ્યાં સીર્યતે અને ક્ષીયતે આ બધા શરીરના લક્ષણ છે. હવે શરીરના છે કેના છે એ પછી આત્માના તો જો સમજવાનો આ નહીં કહેવાય. આ નહીં કે જરા છે તો એ આત્મા નથી. હવે ભાઈ અમારી ઉંમર થઈ તો એને કોની ઉંમર થઈ? જે જૈનમું તું, જે જૈનમું એની જરા થઈ. ભાઈ તારી ઉંમર કેટલી? આપણે વિચારવું. ઘણી વાર એમ થાય કેટલી ઉંમર? આટલી આ પણ કેની ઉંમર તે વાત કરી? એ ભાઈ આત્માનું લક્ષણ નથી. તો જરા, મરણ અને વ્યાધિ, મરણ પણ વિકાર છે. જે મરે છે તે આત્મા નથી. હું આત્મા છું, મારે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, પણ મારામાં ઘણી ખોટી સમજણ છે, ઘણું મિથ્યા દર્શન છે. એ મિથ્યા દર્શન, એક એક દર્શનની વાત, જે મિથ્યા માન્યતા છે, મિથ્યા સમજણ છે, વિપરીત માન્યતા છે, એને અહીંયા તોડે છે કે ભાઈ આ બધા વિકારો અમે તને કહીએ છીએ અને આ વિકારોથી આત્મા રહી જ છે. જોજે આ જેના હોય એના તું દેજે, એની અમે અત્યારે અહીંયા ચિંતા કરતા નથી કે આ કેના છે. આ જ્ઞાની પુરુષ અત્યારે કહેતા નથી કે આ સેના વિકારો છે, પણ આત્મા આનાથી. જો આત્મા ઉપર લક્ષ્ય રાખીને, એક લક્ષ્યથી સત્સંગ કરવો છે, સ્વાધ્યાય કરવો છે, સમજવું છે, આત્મતત્વ સમજવું છે, તો જ્યાં જન્મ છે એ આત્મા નથી, જરા છે એ આત્મા નથી, મૃત્યુ છે એ આત્મા નથી, વ્યાધિ છે એ આત્મા નથી. એ વિકારનું લક્ષણ છે, પણ એ આત્મા એનાથી તો પર છે. વ્યાધિ કારણ શું? કે આપણે વ્યાધિનો વિચાર કરી ત્યારે કઈ વ્યાધિ આવશે? દેહના સંબંધને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ, એને આપણે ઉપાધિ કહીએ છીએ, વ્યાધિ કહીએ છીએ. અથવા વ્યાધિ છે એ શરીરનો રોગ છે. વ્યાધિ એટલે રોગ. એ વ્યાધિ ક્યાં છે? તો એ આત્મામાં નથી. પહેલા તું એ નક્કી કર કે આત્માને વ્યાધિ હોઈ શકે નહીં. અરે આ એક શ્રદ્ધા થતા કેટલો આનંદ આવે. તમે વિચાર કરો કે જે કોઈ રોગ હોય, જે શરીરની પીડા હોય, જે કંઈ મુશ્કેલી હોય, જો કે રોગથી જ ભરેલા છે, અને જેને અત્યારે પૂછો એને 5-25 નહીં, અને એમાં આ એક વાત શ્રદ્ધા બેસી જાય કે વ્યાધિ એ આત્માનું લક્ષણ, આત્મા વ્યાધિથી પર છે. તો મને ઘણી વ્યાધિ છે, તો કે જે મારો આત્મા એનાથી આ શ્રદ્ધા કરે. આત્મા સર્વ પ્રકારના વિકારોથી રહિત છે, આત્મા એનાથી રહિત છે. ભલે તને વ્યાધિ છે, તું એનો અનુભવી રહ્યો છો, પણ આત્મામાં નથી. આત્માની સાથે સંગમાં કોઈ પદાર્થ છે, અને સંગને કારણે તું એની સાથે એકતા બુદ્ધિ કરીને બેઠો છું, એને અનુભવ તને થતો હોય, એ વાત જુદી છે. શબ્દ છે કરતો, કરવાનું, કર્તૃત્વ વગેરે બધું, એ શબ્દ પ્રયોગ વાપરવો કેવી રીતે? જે ભાષા છે, ભાષાની જે મર્યાદા છે વાપરવાનું. પણ આત્માનું કૃતિત્વ શું? તો કે આત્મા જાણવા સિવાય કઈ ન કરી શકે. મુશ્કેલી છે એટલે જ્યાં જ્યાં જે વાત આવે ત્યારે પકડાશે કે ભાઈ આત્મા શું કરી શકે. સ્વભાવમાં જ રમણતા ગણવી, આત્માનું કર્તૃત્વ ગણવું ત્યારે આત્માના શુદ્ધ સ્વભાવ ને કર્તૃત્વ ગણવું કે આત્માના વિકાર ને કર્તૃત્વ ગણવું? હા, એટલે વિકાર નું કર્તૃત્વ.
ભોગવીએ
તકલીફ કઈ નથી. પ્રશ્ન એ છે કે જ્યાં સુધી પોતાના સ્વરૂપની અનુભૂતિ કરતો નથી ત્યાં સુધી એ જે કઈ વ્યવહાર કરે છે મિથ્યા કરે છે. તો કોણ કરે? એમની પણ કોણ કરે છે એટલે અત્યારે એ કોણે કર્યું એની સાથે ચર્ચા હતી જ નથી. ચર્ચા એ ચાલતી હતી ત્યારે કે ભાઈ આત્મા આમ કરે છે અને આત્મા આમ પણ કરી શકે છે. તો કે પોતાના જ્યાં સુધી શુદ્ધ સ્વભાવની અનુભૂતિ નથી ત્યાં સુધી કર્મના પ્રભાવથી એનો વ્યવહાર ચાલી રહ્યો છે અને એને જ મિથ્યાત્વ કહીએ છીએ. પરંતુ જ્યારે એને અનુભૂતિ થાય છે ત્યારે હવે કર્મનો વ્યવહાર પૂર્વના કર્મ છે એ છૂટી શકતા નથી એટલે એ વ્યવહાર તો ચાલે જ છે પણ તે સમયે એનું કર્તૃત્વ સમાપ્ત થતું જાય છે. ત્યારે પણ કર્તૃત્વ થાય છે પણ આત્મા નથી કરતો. વળી આપણા મગજમાં જો આ બેઠું હોય ને કે આત્મા જ કરે ને કોણ કરે ના કોઈનો કરે ત્યારે એ સ્વયં કર્મ સ્વભાવે પરિણમે એના સ્વભાવથી પરિણમન થઈ રહ્યું છે. કેમ કે બંને દ્રવ્ય જુદા છે બંનેની પરિણતિ જુદી થાય છે બંનેના પરિણામ જુદા થાય છે. તે સમયે જ્યારે એક દ્રવ્ય પોતાના પૂર્ણ સ્વભાવની અનુભૂતિમાં છે ત્યારે એ આક્ષેપ ન કરાય કે કરે છે ત્યારે આત્મા અકર્તા છે અને છતાં ક્રિયા થઈ રહી છે. આત્મા અકર્તા છે અને ક્રિયા થઈ રહી છે. તો ક્રિયા કેમ થઈ રહી છે? જડ કરે? હા જડ કરે. જડ કેના પ્રભાવથી કરે છે? કર્મના પ્રભાવથી. તો કર્મની અંદર એ શક્તિ છે પરિણમવાની, રચના રૂપે, રસ રૂપે, સ્થિતિ રૂપે પરિણમવાની શક્તિ છે. તો કર્મનું સિદ્ધાંત સમજાવ્યો આપણને. કર્મની રચના પૂદગલ હતું ત્યાં સિદ્ધ ન કરી શકે પણ પૂદગલમાંથી જ્યારે એ કર્મના રૂપમાં પરિવર્તિત થયું પછી એ જો સત્તામાં હોત તો એને આપણે ખતમ કરી શક્યા હોત આત્માથી જ, આત્માના ભાવથી, આત્માની સાધનાથી. પરંતુ એકવાર ઉદયાવલીમાં એ કર્મ આવી ગયું પછી એ કર્મને, એના પરિણમનને રોકી શકાતું નથી. માત્ર જોઈ શકાય છે, જે ક્રિયા થાય તે જોઈ રહ્યા છે. માટે જ્ઞાની પોતાના શરીર દ્વારા, શરીરથી, શરીર વડે બધી જ થતી ક્રિયાને જ્ઞાની જોઈ રહ્યો છે. ત્યારે એમ કે એ નથી કરતો? ના, એ નથી કરતો. કારણ કે એના કરતાપણાનું કહેવામાં તો એનો ભાવ સંમિલિત થવો જોઈએ, એનો ભાવ સંમિલિત નથી થતો. અને તે સમયે એ લાડવો ખાધો તો કોણે ખાધો? પ્રશ્ન થાય ને. અરે આ આપણો આપણો લોચો ચાલે છે ને, જે બધો ગરબડ એ અહીંયા ચાલે છે. પણ ભાવ નથી હવે કે છે આ કર્મમાં, એટલે આ કર્મનું ચાલે છે એ કર્મનું કારણ જીવ છે. હા પણ બરોબર છે, પણ ચેતન આવ્યો પણ ત્યારે એની અજ્ઞાન અવસ્થાનું એક કર્મ કારણ છે. પણ અત્યારે કર્મ ઉદયમાં છે અને કર્મ એ જુદું અસ્તિત્વ છે. કર્મ અત્યારે ચેતનનો ભાગ નથી. આત્મા અત્યારે કર્મથી પર છે. હવે એને સ્વાનુભૂતિ થઈ છે અને કર્મ અનુસાર ક્રિયા થઈ રહી છે. હવે એનું કર્તૃત્વ આત્મામાં મૂકવું ન મૂકાય. કર્મથી થાય છે, કર્મ સેનાથી થયા એ વળી પરંપરાએ આપણે વિચાર કર્યો અને એની પરંપરાએ વિચાર કરશો ત્યારે કર્મ, કોઈ પણ કર્મ થાય એને પણ કોઈ ને કોઈ પૂર્વનો સંયોગ જરૂરી છે અને આ સંયોગ અનાદિ છે. જળ ચેતન સંયોગ આ અનાદિથી છે. પેલું કર્મ ક્યારે બંધાયું? તો કે એક કર્મ ઉદયમાં આવ્યું હશે અને એમાં જીવ એકરૂપ થયો હશે તો નવું બંધાવ્યું ને ભાવથી. પણ ઓલું ઉદયમાં કેમ આવ્યું? એ ક્યારે બંધાયું હતું? તો કે નહીં, એનો સંયોગ અનાદિથી છે. એટલે સમજીને કે ભાઈ એક ભોજન કરે છે છતાં કર્મ બાંધતો નથી અને એક સદા ઉપવાસી રહેવા છતાં અનંત કર્મોનું ભાજન થાય છે. હવે એમાં આપણે આપણો તર્ક લગાવીએ તો તર્કની પાછળ જ્યાં સુધી તત્વની દ્રષ્ટિ નથી ત્યાં સુધી તર્કથી પરિણામ પામી શકાય નહીં, વસ્તુની સમજણ આવી શકે નહીં. એટલે આપણને મજા આવે, તર્ક આનંદ આવે, મનોરંજન થાય, પણ તાત્વિક દ્રષ્ટિ પારમાર્થિક દ્રષ્ટિ આપણી આવી શકે નહીં. તો અહીંયા આ વિકાર છે બધા, વ્યાધિ, પછી લિંગ, સ્ત્રીલિંગ, પુલિંગ, નપુંસક લિંગ. હવે મારા શબ્દમાં તો મને થાય કે હું પુલિંગ છું, નર જાતિ છું, નારી જાતિ છું, વગેરે વગેરે. આ પણ એક વિકાર છે અને આત્મા આ વિકારથી. તો જ્યારે હું પુરુષ તરીકે પણ આત્માથી પર છું, સ્ત્રી તરીકે પણ આત્માથી પર છું, એ વિચાર જો કેટલું ભેદ જ્ઞાન સ્પષ્ટ થાય છે, તો ક્યારેક પુરુષ તરીકેનો ભાવ આપણો આવી જાય છે. ત્યારે જો આ તત્વદ્રષ્ટિ હોય કે આત્મા તો એનાથી હું મરજ છું, રામ છું, તેમ છું, આવું બધું ઘણું બફામાં આવી જાય. તો તે સમયે જો એને તત્વદ્રષ્ટિ હોય કે ના આ પુરુષ સ્ત્રીની વાત છે, એ વિકારની વાત છે, હું તો એ આત્મા, મારો આત્મા છે, એ આ વિકારથી. લિંગ, વર્ણ, કાળો, ધોળો, રૂપાળો, સુરૂપ, કુરૂપ, આ બધી વસ્તુ તો કે છે એનાથી આત્મા પર છે. આત્માને કોઈ રૂપ નથી ભાઈ. પોતા સંબંધી જ્યાં એકતા બુદ્ધિ થતી હોય, જ્યાં તદ્રુપ ભાવના થતી હોય, જ્યાં દેહની અંદર ભળી જતો હોય બાહ્ય રૂપથી, ક્યાંક બાહ્ય ચિહ્નથી, બાહ્ય વેકારથી, એમાં પોતાપણાની બુદ્ધિ આવી જતી હોય, તો આ ગાથા કહે છે કે ભાઈ આ વેકાર છે, આત્મા એનાથી રહિત છે, સર્વ પ્રકારના વેકારોથી રહિત છે આત્મા, એમ એને આ ગાથા સમજાઈ ગઈ. પછી બાકીની ચર્ચામાં નહીં પડે પાછો, કેમ કે ઘણી વસ્તુ આવશે હજી. તત્વજ્ઞાન તો અનંત છે, પણ અહીંયા સમજવાનો જે લક્ષ્ય છે એ આ છે. અને પછી કે છે એવા કોઈ પણ પ્રકારની આહાર આદિ સંજ્ઞા પણ નથી. આહાર, નિંદ્રા, ભય, મૈથુન, આ બધી સંજ્ઞાઓ છે. ઓઘ સંજ્ઞા, ઘણી 10 પ્રકારની સંજ્ઞાઓ કીધી છે કે જેનાથી આધાર થઈને વૃત્તિની સંજ્ઞાઓ છે, એનાથી આ જીવ વ્યવહાર કરે છે. હવે જે વ્યવહાર કરે, ભાઈ ઊંઘ તો આવે જ ને, તો પેલા કે છે કે આત્મા છે એ આ ઊંઘ છે ને એ વિકાર છે, નિંદ્રા છે એ સંજ્ઞા છે, પરિગ્રહ છે એ સંજ્ઞા છે, આત્મા એનાથી રહી છે. તને ઊંઘ આવે, પણ તને એટલે કોને એ નક્કી કર. બસ, તો પછી વિચાર કર કે તો હું સંયોગ છું, દેહ પણ છું અને આત્મા છું. તો દેહની વાત જે ને, દેહની ખતમની દેહમાં કર, પણ આત્મા છે. જ્યારે મારે આત્માનું કલ્યાણ કરવું છે, આત્માની ઉપાસના કરવી છે, ત્યારે એને આવી પ્રકારના વિકારો સાથે એકરૂપ થાય કે ના ના આમ થાય છે, આ ક્યાંથી થાય બધું, તો ત્યાં એનો દોષ આવે છે. એટલે કે છે નામ આદિ સંજ્ઞા પણ નથી. હવે આ તો મોટી મુશ્કેલી, હે નથી, કેટલું સરસ, ઘણું પ્રગતિ થાય છે. આખો અહંભાવ નામ ઉપર, હું શું છું, તો તરત જ જ્યારે હોય ત્યારે 50-60 વર્ષની 70 વર્ષ જિંદગીમાં નામથી જ આપણે રોકાયેલા છીએ. નામથી જ ઓળખ છે, નામથી જ અસ્તિત્વ છે, નામથી જ વ્યવહાર છે. તો કે છે નામ હું નથી, આટલો સરસ ભાવ આવી જાય. શિષ્ય આવ્યો ગુરુ પાસે કે સાહેબ મારે અંતર્મુખ થવાની સાધના કરવી છે, મને કોઈ એવો સરસ મજાનો માર્ગ બતાવો. તો કે શું છે તારું નામ? તો કે મારું નામ છે રમ્ય ઘોષ. બહુ સરસ. હવે એ તું નથી, એ બેસી જા ધ્યાનમાં, તું રમ્ય ઘોષ નથી. પોણો કલાક થયો હશે, ગુરુએ બૂમ પાડી, રમ્ય ઘોષ? તો કે જી સાહેબ. વાર છે હજી, હજુ વાર છે, પાપો થઈને આવો. હજી હું રમ્ય ઘોષ છું એ ભાવ જે મિથ્યાત્વનો દ્રઢ થયો છે દેહ સાથેનો, આ દેહની સંજ્ઞા છે, દેહનો વિકાર છે, એની સાથે જે એકરૂપતા થઈ ગઈ છે, તદ્રુપતા થઈ ગઈ છે, એ હજી તૂટી પછી આવશે. જો આ નામ નડતું ન હોય બેન તો નમસ્કાર છે બધાને. અહમ ભાવ, કારણ કે આખું મમત્વ સેનાથી છે? અરે નામરૂપ હું નથી તો પછી આખો સંસાર હું નથી, તો સીધી વાત, ગણિત બહુ સરળ થઈ ગયું. અહમ જેનું ગયું અને આખું અહમ કેન્દ્રિત ક્યાં થાય છે? નામ. રૂપ છે, વ્યાધિ છે, જન્મ મૃત્યુ છે, જીર્ણતા છે, ઉંમર છે, અવસ્થા છે, એ બધાથી શ્રેષ્ઠ પોતાનું સ્વરૂપ કેન્દ્રિત ક્યાં થાય? ટપાલી આવે કુરિયર વાળો, સ્વાતિબેન બહુ સરસ, બસ આ ભાવ આવે. લઈએ તો પણ એમ લાગે કે જુઓ આ સંસારના વ્યવહારમાં ચાલે છે, આમ મારો વિકાર, આ વિકાર તે હું નથી, આ બધું ચાલતું હોય. આખી ગાથા સરસ કે છે, ભેદ જ્ઞાન કરવું છે તો જેની સાથે મારી એકરૂપતા થઈ છે, તદ્રુપતા થઈ છે, તાદાત્મ્ય ભાવ થયો છે, આ ભાવના વિકારોના સ્વરૂપ, એ વિકારોના સ્વરૂપ આ ગાથામાં કહે છે. જન્મ, જરા, મરણ, રોગ, વર્ણ, સંજ્ઞા, લિંગ, આ બધા એવા ચિહ્નો છે, એવા વિકારો છે સૂક્ષ્મ, કે જેની સાથે આ જીવને જાણે અજાણે પૂર્વના સંસ્કારથી, અજ્ઞાનથી, જે કંઈ કહીએ તે પણ એકરૂપ થઈ ગયો છે.
આવું ન પૂછ્યું તમને આવું છે સમજાય? અમારા પ્રશ્નમાં તો એટલું જ છે, અમે જો આવું પૂછ્યું હોય તમને આ કેવી રીતે સમજાય? અત્યારે અમને
હવે પછી સમજાય ગયું. હવે શિષ્યએ પ્રશ્ન કર્યો કે સાહેબ આ ઉચ્ચારો જીવના નથી તો કોના છે? જોરદાર માથા પ્રભાકર છે અને બેઠેલા બધા પ્રભાકર છે. આપણે પ્રભાકરની ભૂમિકામાં નહીં આવીએ ત્યાં સુધી આ યોગેન્દુ આચાર્ય શું કે છે એ વાત આપણને પકડાશે. મને કહે છે પૂછ પ્રશ્ન કરવાની છૂટ, એટલે 70માં પ્રશ્ન કર્યો છે. બે જુદું છે 69 ની ગાથા અને 70માં પ્રશ્ન કર્યો છે. તો કે છે જન્મ મરણ ગણ દેહના વિવિધ વર્ણ પણ દે, વ્યાધિ ગણતું દેહ ને વિવિધ લિંગ પણ દે, આ વિકારો કોના છે? તો કે ભાઈ આ બધા દેહના. જવાબ હવે આપ્યો, ઓલામાં તો એમ જ કીધું કે આ વિકારો છે અને આત્મા એનાથી રહી. એટલે ઓલા એ પ્રશ્ન કર્યો કે તો કોના છે? આત્મા એનાથી રહિત છે તો છે કોના? હવે જવાબ મળે છે આપણી પાસે, તો જવાબ તૈયાર જ છે 69મી ગાથા વાંચ્યા પહેલા, અને વાંધો આખો હોય તો આ જ કે જ્યારે જ્યારે વાંચી છીએ ત્યારે કોરી પાટી થતા નથી અને કૃપાળુ દેવનું વાક્ય બોલીએ કે હું કાંઈ જાણતો એવો દ્રઢ નિશ્ચય કરીને પછી જ્ઞાનીના શરણે. પણ એ કંઈ હું જાણ, હું નથી જાણતો, હું અને ન જાણું, કોની વાત કરો છો તમે? આ બધા જ ગોસાડાના રૂપમાં સર્વજ્ઞ છે કે ભગવાન મહાવીર સર્વજ્ઞ. અરે હું બેઠો ને એ સર્વજ્ઞ ઇન્દ્રભૂતિ. આપણી મુશ્કેલી એ છે કે 69મી ગાથા વાંચીએ ત્યારે બાકીનું બધું આપણી પાસે રેડીમેડ આન્સર છે, એટલે આપણને થાય કે આચાર્ય એ શું આ માંડ્યું છે, નથી પકડાતું, શ્રદ્ધા જાગતી નથી. એક કે છે કોના છે શિષ્ય પ્રશ્ન કરે છે, કે હે શિષ્ય મેં તને જે કહ્યા ને વિકારો એ બધા જ વિકારો દેહના છે, જન્મ મરણ ગણ દેહના. હે શિષ્ય દેહને જન્મ તથા મરણ છે, દેહને અનેક પ્રકારના શ્વેત આદિ બ્રાહ્મણ આદિ વર્ણ છે, રૂપનો પણ છે, જાતિનો પણ છે, દેહને રોગ છે, વ્યાધિ છે, એ બધી દેહને છે, અને દેહને અનેક પ્રકારના સ્ત્રી પુરુષ આદિ લિંગ પણ દેહના છે એમ તું એ શિષ્ય જે કંઈ અમે તને વિકારો કહીએ છીએ એ વિકારોથી આત્મા રહિત છે, શુદ્ધાત્મા જ ઉપાદેય છે, આવા લક્ષણવાળું એક પણ પદાર્થ હોય તો એનાથી આત્મા રહિત છે, માટે આત્મા નથી. એની સાથે એકતા બુદ્ધિ કરીશમાં, એ હું છું એવો ભાવ જાણે અજાણે લાવીશમાં, આવ્યો હોય તો છોડી દેજે. તો એ બધા દેહના છે. હવે અહીંયા વિકારો તે દેહ ભાવ છે,
વિકારો તે
દેહ ભાવ છે. કૃપાળુ દેવે એક શબ્દ લખ્યો બાકી, દેહ ભાવ દેખાડવો
ચાલો કરો.
મારું વક્તૃત્વ દેહ ભાવ છે, મૌન એ મારો આત્મભાવ છે. એક આચાર્ય મહારાજ બહુ સારું પ્રવચન આપે, ખૂબ સરસ પ્રવચન આપે, બધાને ડોલાવી દે. એ યોગ પાછા શીખતા હતા, એને યોગ શીખડાવવાવાળો અને શિષ્ય હતો, એ જરાક વહેલો આવ્યો યોગમાં. એનો ગુરુ આવીને બેઠો, પ્રવચન ચાલતું હતું એટલે, અને પ્રવચન પૂરું થયા પછી કે ચાલો હવે આપણે આપણો ક્લાસ શરૂ કરીએ, યોગના ક્લાસ શરૂ કર્યા. ઓલા એ કીધું, સાહેબ એક પ્રશ્ન પૂછવો છે, આપણે હરકત ન હોય તો પૂછી લઉં. તો કે ના ના પૂછો. તો કે આ તમે પ્રવચન કર્યું અને આપણે ઉપર આવ્યા નીચે, તમને શું પ્રતિભાવ આવ્યો? કંઈ થાય પ્રવચન કર્યા પછી કંઈ ભાવ આવે? પ્રવચન કરીને આવ્યા પછી કંઈ ભાવ થાય? તો કે થાય. શું થાય? પ્રવચન સરસ થાય તો અહંકાર થાય, અને પ્રવચન ફ્લોપ જાય તો ગ્લાની થાય, તો દુઃખ થાય. ઓલા યોગના શિક્ષકે કીધું કે સાહેબ આ 200-300 જણા બેઠા હતા નીચે, કંઈ વધારે એટલા હતા નહીં. હવે એ તમારી વાત સમજે તો શું અને ન સમજે તો શું? એ તમારી વાત સમજે તો શું અને ન સમજે તો શું? એ કદાચ એવું સરસ થયા તો તમને અહંકાર શું, તમારા અહંકારનું સ્ટેટસ શું? તમને અહંકાર થવો જોઈએ, પણ હવે આવા 5-25 જણા હિમજાતો શું, ન હિમજાતો શું, એમાં સ્ટેટસ શું? કારણ કે એમાં આવનારામાં 200 જણામાંથી હો તો એવા હતા કે જેને બીજે ક્યાંય જવાનું હતું નહીં, માટે અહીંયા કેટલા એવા હતા કે જેને અહીંયા આવવાથી પોતાના જીવનની દેહ જીવનની સાર્થકતા કે આપણે ધાર્મિક છીએ, એ 2-5 લોકો કદાચ જિજ્ઞાસુ કોઈ રેડો ખેડો બેચાર આવ્યો હોય કે જાઓ તત્વ સમજવા જાઓ, એવા કેટલા હશે? તો તમારા અહંકારનું સ્ટેટસ શું? એ કે 10-15 લાખની મેદનીને જો તમે ડોલાવી દો તો હજી તમને અહંકાર થાય તો સમજી શકાય કે તમારો અહંકારને એક સ્ટેટસ છે. આપણું જીવનની અંદર આટલું બધું આપણે કરતા હોય, કેટલો બધો અહમ છે, આનું શું સ્ટેટસ? એટલે તે શું કહ્યું? તીર્થંકરો આખા જગતને દેશના આપે છે, એ પણ એમાં સમી જાય છે, એને કાંઈ નથી થતું. તો આ બધા આત્માના ભાવ એ વિકારો છે, અને એનાથી હું પર છું. એટલે મેં કીધું ઉપદેશ એ પણ મારું સ્વરૂપ નથી. તો ચર્ચા મારું સ્વરૂપ, તર્ક મારું સ્વરૂપ, એમાં પણ ક્યાંક જો આવો ભાવ આવી ગયો પોતાપણાનો, તો એ અહમ એ આત્મભાવ નથી, અહમ ભાવ છે, સૂક્ષ્મ છે. જો જાગૃત હોય તો તદ્દન નિવૃત્ત થઈ જાય, કારણ એ સમજે કે મારી પાસે આ ભાષા સિવાય મારી પાસે છે શું. એટલે મેં સરસ શબ્દ પ્રયોગ વાપર્યો હતો કે કર્યું શું અમે? આ બધા જ્ઞાની પુરુષોના કહેલા વચનો વાંચીને ભાષા વર્ગણાના પૂતગલો ગ્રહણ કરી એનો વપરાશ કરીને છોડ્યા, એ તો ગયા, હવે એમાં અમારું શું બોલનારું? કાંઈ નહીં. તો એનો અહંકાર શું કરવો? અને એની અંદર જે કંઈ વિશેષતા હતી એ કોની હતી? જ્ઞાની પુરુષોના વચનની અંદર રહેલો એ જે એનો ભાવ હતો, એની તાકાત, વચનોમાં જે તેજ હતું, પ્રભાવ હતો, એ પ્રભાવ શેનો થયો? શબ્દનો થયો, અક્ષરનો થયો? અને એ જ્ઞાનીના ભાવ તો એને 100% કીધા, એમાંથી આપણે 10% ન કહી શકીએ. હવે લેવાના એ આપણું, દેહ ભાવથી વારંવાર પોતાનું અહમ બતાવ્યા કરવું, અમે આવવાના છીએ ને અમે જવાના છીએ ને અમારું આમ કરજો ને અમારું તેમ કરજો ને, કૃપાળુ દેવે ક્યાંય કોઈ પ્રકારે કહે છે એટલે અમે આવવાના છીએ, તમે કોઈને વાત પણ કરશો, દેહ ભાવ દેખાડવો પાસે. અમે જ્ઞાની પુરુષ છીએ એ કોઈને તમે અત્યારે પ્રગટ કરશો અમને અંતરાય થઈ જાય છે, કેમ કે એવા નિમિત્તો ઊભા થશે પછી લોકો અમને જ્ઞાની તરીકે ઓળખશે, અને એ નિમિત્ત શું બનશે અમારા માટે? અમારે એ પ્રયત્ન કરીને એમાંથી પાર જવું પડશે, દૂર થવું પડશે. ભેદભાવ ન દેખાડો, વારંવાર હું કોણ છું ને પોતાનું ઇન્ટરપ્શન, આપણે તો કોઈ ઓળખાણે ન કરાવીને આપણે બેઠા હતા જેને જાણતા જ નથી, મારી તો કોઈ નોંધ જ ન લીધી, તો શું ખોટું થયું? શું ખોટું થયું? પરંતુ હજુ આ સ્પષ્ટતા જ્યાં સુધી ન થાય કે હે શિષ્ય આ બધા ભાવ છે દેહના છે અને તું દેહથી ભિન્ન છું, તું દેહથી ભિન્ન છું, માટે પ્રવચનથી હું ભિન્ન છું, શ્રોતાથી હું ભિન્ન છું, શિષ્યથી હું ભિન્ન છું અને ગુરુથી હું ભિન્ન છું. બરાબર, અને એ જ અસંગતા છે, એ જ એકાકીપણ છે. એકાકી એટલે એકલતા નહીં, ભીડમાં પણ પોતાને સૌથી ભિન્ન માનવું એનું નામ એકાકી. ભીડમાં પણ બોમ્બેની ટ્રેનમાં ભીસાતો હોય તો પણ પોતે એકાકી છે, એકલો નથી. એકલતા એ જુદી વાત છે અને એકાકીપણું જુદી વાત છે. એકલતા સંબંધના રાગ સાથે જોડાયેલું છે. અમે એકલા છીએ ને, કોઈ નથી ને, કોઈ આવ્યું નહીં ને, કોઈ બોલાવ્યા નહીં, એમાં તો એ પોતે આર્ત ધ્યાનમાં ચડી જાય. એકાકીને કાંઈ નથી, મનનો ક્ષોભ જ નથી. કોઈ હોય ન હોય, હાજરી હોય ન હોય, કરોડ લોકો બેઠા હોય તો શું, કોઈ ન હોય તો શું, કેમ કે પોતે પોતામાં પૂર્ણ છે, પોતાની પોતાની સાથે છે, એમાં જ મસ્ત છે. તો આ બધી વસ્તુને જો પકડાતી જાય, ભેદ જ્ઞાન કરવું છે, શબ્દ સરસ બોલીએ છીએ, આમ થવું જોઈએ તેમ જવું જોઈએ, પણ ભેદ જ્ઞાનમાં કયા તત્વોથી ભેદ જ્ઞાન કરવું છે? તો કે જે વિકારો દેહ અને આત્મા સંયોગમાં છે અને એમાં દેહના જે લક્ષણો છે એ પકડાવા જોઈએ. તો હે કે જે કોના છે હે ગુરુદેવ, તો કે જે આ બધા લક્ષણ દેહના છે એમ તું જ્ઞાન, તે આત્માના અને આત્મા આ બધાથી રહિત છે. એટલે પછી 71મી ગાથા, દેહના જન્મ મરણ આદિ જોઈને હે જીવ તો ભય પામીશ. હવે આ જે લક્ષણ છે એ લક્ષણ સાથે એકતા બુદ્ધિ થાય તો શું થાય? ભય, સકળ સંસાર ભયગ્રસ્ત છે, ભયથી મોં આકુળ છે. શું કામ આકુળ છે? કે આ બધા લક્ષણો પોતાના છે એમ માનીને ચાલે, અને આ પોતાના છે એટલે આ તો બધા જવાના જ છે, આ બધાનો તો નાશ થવાનો છે. એટલે કે છે કે દેહના જન્મ મરણ જોઈને પણ તું હે જીવ ભય પામીશ નહીં, કારણ કે આત્મા એ તો અજર અમર છે. હવે આ લક્ષણ કોઈ આવ્યું અને ગયું, જન્મ થયો અને મૃત્યુ થયું, વ્યાધિ આવીને તીવ્ર થઈ, જરા આવીને શરીર ખકડી ગયું, કોઈ અંગ નયું ગયું, નાશ પામ્યું, આંખની દ્રષ્ટિ ગઈ, કાનની સાંભળવાની શક્તિ ગઈ, ઘણું ઘણું થાય શરીરના એક એક અવયવની અંદર, એ બધી જ વસ્તુ સંભવિત છે વ્યાધિના કારણે. વર્ણ પણ કુરૂપ થઈ જાય, કોટ નીકળે આખા શરીરમાં, ચામડી જોત જોતાની અંદર આખો સ્વરૂપ પલટાવી નાખે, કાચીડો રંગ બદલે, એમાં શરીરના રંગ બદલાઈ જાય, કાળો ભટ્ટ પડી જાય. કેવું એનું રૂપ હતું, લોકો જોતા હતા એની સામે, અને આજે એનું મોઢું જોવું ગમે નહીં. એવો કુષ્ઠ રોગ થાય, ફક્ત શરીરના રોમે રોમમાંથી રસી પરું નીકળવા માંડે, અને જ્યારે વ્યાધિ થાય છે ત્યારે શરીરમાંથી પદાર્થો બહાર આવે, એ કયા પદાર્થો હોય છે? સૂચિ કે અસૂચિ? ગમે તેવું કરવામાં આવે તો થાય શું? આ શરીરના સંગમાં જગતનો શ્રેષ્ઠ પદાર્થનો સંપર્ક થાય તો એ પદાર્થ કેવું થઈ જાય? કે શરીર સૂચિ ન થાય. આપણને એમ થાય કે ડિયોરન્ટ નાખો ને પરફ્યુમ નાખો ને ફરાળો નાખો ને ઢીકણું નાખો, આપણને એમ લાગે છે કે આપણે સુગંધિત થાય છે. થાય છે શું? ઓલા ગંધાય છે. હવે ઓલા કે છે કે આ તારે આની હેરે મને કેમ વળગાડ્યો? ખ્યાલ આવે છે? આ બધા જ સુગંધી દ્રવ્યો ગમે તેવી આવી જગતની કિંમતીમાં કિંમતી ચીજ મીઠાઈ ના મૂક્યો તો ગમે તેવી મીઠાઈ એને જીભનો સ્પર્શ થયા પછી મીઠાઈનું શું થાય? વિચાર તો કરો. આ કાયા એના સ્પર્શમાં એના સંબંધમાં આવેલ અન્ય પૂતગલ દ્રવ્ય જે કિંમતી છે, જે સુગંધી છે, જેનું વર્ણરૂપ એ એનો સ્વભાવ છે, એના સ્વભાવને પણ પલટાવી નાખે એવી તાકાત કોની? વિપરીત પડ્યો. જગતનો કોઈ પણ પદાર્થને નાશ કરવો હોય, બગાડવું હોય તો કેને? કાયા સાથે. સરસમાં સરસ કપડું હોય, કાયા ઉપર લાંબો સમય પહેર્યું હોય, બોલો કે ઉતાર હવે ગંધાય છો. કાયા તો કઈ આપણે ઉતારવાના નથી, કપડું ગંધાય છે એટલા પણ તો પછી કપડાનું ઉતારવાનું છે. આ જેને કપડાને આ કરી દશા એ શું? પણ એના પ્રત્યે એટલી માયા છે, એટલી એકતા બુદ્ધિ છે કે આ બધો વિકાર સહિતનો પદાર્થ છે, એટલે કે કદાચ એ નષ્ટ પામે આ તો પણ હે જીવ તું એને ભય પામીશ. તું આટલો એનાથી જુદો થજે, એટલો જ જુદો થજે. અને આને તો હજી કદાચ ડોક્ટર એમ કે હવે તો ત્યાં ભય કેવો શરૂ થઈ જાય? કાયા તમારી હવે ખખડી ગઈ એટલું જ કહે. રૂપિયો ખોટો, રૂપિયો ખોટો કહેતા તો આને એમ થાય અરે તું તો શુદ્ધ સુવર્ણની લગડી છો. અનંત કાળથી આવા તો કેટલાય જન્મ મરણ જોઈ લીધા. રૂપિયો ખોટો હોય તો ફેંકાઈ જશે, હું તો અંદર શુદ્ધ પદાર્થ છું, 100% સોનું છું, હું ખોટો નથી. આ ભાવ થાય. પણ ભય છે એટલે હું મરી જઈશ તો હવે જાજુ નહીં જીવાય તો, અને પછી બધા જ જીવનના વ્યવહારોની દિશા કઈ થાય? બસ આમ કરું તેમ કરું, આનું આમ કરવાનું છે ને આનું ઉપાધિમાં. એ ક્યારે બહુ જ ઓછા જીવો પોતાના આત્મા તરફ આવે કે જો હું નહીં જીવું એવી પોતાને ભીતિ લાગી, અથવા એવો જેવો ભાસ થયો કે એને છોડ્યું કે તો છોડ આખો સંસારને, મૂક લપ, હવે જેનું જે થવું હોય તે થાય, હવે જેટલો સમય હું છું એટલો સમય તો હું મારું આત્મકલ્યાણ સિવાય કાંઈ કોઈ ચીજ કરવો નથી, જેનું જે થવું મારે શું કામ છે, થાય ખાય એવો ભાવ ખાય. પણ હું એનાથી પર છું કે છે કે તો પછી આ ભય નહીં કરતું, દેહ ના જન્મ મરણ છે. એકવાર આ શ્રદ્ધા આવી કે દેહ નું જન્મ મરણ છે મારું નથી, અરે ભાઈ આટલો વિચાર પાવરફુલ એકવાર હોય ને એટલો, ભલે દવા લઈને વાંધો નથી, દવા લઈને પણ હવે જીવીશ, પણ હું મારા માટે જીવીશ. હવે જે કઈ બધા મોહના સંબંધો છે આ સંસારના એના માટે તો નહીં જ છે. એટલી હિંમત છે, એટલું સાહસ છે, એટલી પ્રમાણિકતા છે, એટલું કહેવાનું કે બધા ઘરના બધા ભલે રહ્યા, હવે હું મારું કલ્યાણ કરીશ, જે થવું હોય જેનું જે થવું હોય. રિએક્શન શું આવશે તો ખબર છે. પણ સહન થવું, સમજાઈ જવું, કશે અજ્ઞાન ન બોલે કોઈ, આપણે શું, આપણને સમજાયું છે ને કે આપણે આત્માનું કલ્યાણ કરવું છે બસ. પછી લોકોના બોલવા સામે જોશું તો કોઈ દી એમાં મુક્તિ એમાંથી નીકળાશે ખરું બસ. આ પછી ત્યારે પ્રભુશ્રીનું વચન સમજાય કે પણ આ આમ કે છે ને, એ જેને જે કેવું કહે, મને ભાસ થયો કે હવે મારું આયુષ્ય પૂરું થવા આવ્યું, દવા લઈને ટ્રીટમેન્ટ કરીને એમ જીવીશ તો મારા માટે જ, હવે બીજા માટે નહીં. આ જે મેં પ્રાપ્ત કર્યું છે મારી સંજ્ઞા સમજણ, એ બસ એ યાત્રા મારી મુક્તિના પંથે જ જવી જોઈએ, હવે બીજી સંસારના પંથે નહીં. શું 5-25 વર્ષ છે ને, હવે જેનું 45-50 વર્ષ સુધી જેની ગુલામી કરી એની 5 વર્ષ ન કરી તો શું, બીજું શું છોડી દીધું. જેટલો રહ્યો એટલો સમજણ સાથે પ્રમાણિકતા છે, સમજણ સાથે સાહસ છે. આત્મા માટે, કેમ કે મરણ છે એ હવે શરીરનું છે, હું જાણું છું કે શરીર મરી રહ્યું છે અને 5-15 વર્ષની અંદર આ પૂરું થશે, તો એ તો શરીરનું મરણ છે, મારું મરણ નથી. મારું નથી તો જેનું નથી એને મારે ફરીથી જે સંયોગો મળ્યા છે સારામાં સારા મળે, અને ફરી હું મારી આત્મ વિકાસની દિશામાં આગળ વધું તો હવે મારે એના વચમાં પ્રતિબંધરૂપ જે છે જગતના પ્રતિબંધ, એ પ્રતિબંધને હું ઓસી નાખી દઉં છું. આ તો જ્યારે મરવા પડ્યો હોય ને કલાક ગણાય ત્યારે કંઈક ઓસી રહેવાના પચકાણા પણ, હચકાને લઈને સંથાળો નથી લેવો અત્યારે આટલા પચકાણ લેને કે મારે બાકી ઉપાધિ ઓછી કરવી છે, જે થવું એ થશે. અને કેટલીય વસ્તુ જગતની અંદર એવી છે કે એની એ પ્રવૃત્તિમાંથી આપણે ખસી જઈએ તો કાંઈ વાંધો આવે એમ, કાંઈ વાંધો એમ નથી. અરે તમે ગણવા બેસો, કોક વાર ગણો, તમે વિચાર કરો કે તમને એમ કે મારે નહીં હાલે, તમે ન ગયા શું થાય, શું થાય, બધું હાલે છે. આવી શ્રદ્ધા આવતી નથી. જ્ઞાની કે છે તું ભય પામીશમાં, આ ભયની સંજ્ઞા છે. ઓલો આમ કેસે, ઓલો આમ કેસે, કેવું લાગશે, સારું લાગશે, ખરાબ લાગશે, આ ભય સંજ્ઞા છે કે અભયની સંજ્ઞા છે. નેમનાથે જયારે તોરણથી પાછા ફર્યા છે ત્યારે અભયની સંજ્ઞા થી કે ભયની સંજ્ઞા, માં શું કહેશે ને, બાપ શું કહેશે ને, રાજુલ શું કહેશે ને, સસરા શું કહેશે ને, જ્ઞાતિવાળા શું કહેશે ને, જનૈયા શું કહેશે ને, આ બધો વિચાર કર્યો હોય તો એના પગ ગિરનાર તરફ જાય ખરા. આપણે ગાથામાંથી જો એનો સાર રહે કે દેહના જન્મ મરણાદી જોઈને હે જીવ તું ભય પામીશ નહીં, કેમ કે જે કંઈ બની રહ્યું છે તે દેહના સંદર્ભમાં થઈ રહ્યું છે. સંબંધો પણ ઓછા થતા જાય છે તે દેહના સંબંધમાં, તું ભય પામીશ માં, કારણ કે અજર અમર પરમ બ્રહ્મ શુદ્ધ સ્વભાવ છે તેને તું આત્મા, એનું કાંઈ નહીં થાય, એને નહીં વ્યાધિ આવે, નહીં જન્મ આવે, નહીં જરા આવે, નહીં લિંગ હોય, નહીં ચિહ્ન હોય, ન વર્ણ હોય, કાંઈ નહીં, ચિંતા કરીશ. શરીરની આ શરીરની 72મી ગાથા, આ શરીરની ગમે તે અવસ્થા થાય તો પણ તું તારા સ્વરૂપનો વિચાર કર. આગળ સામાન્ય જીવનની વાત નથી, હવે પરિસ અને ઉપસર્ગની, મુનિપણામાં ગયો, હવે તો ઘરના કવચ છોડીને નીકળો, સુરક્ષાના ઘેરામાંથી બહાર ગયો તો શું થાય, પરિસ થાય, ઉપસર્ગ થાય. કોણ સમયસર ખાવાનું બનાવે, કોણ સમયસર આવાસ આપે, કોણ સમયસર આપણી વ્યવસ્થા કરે. હે યોગી, શબ્દ પ્રયોગ જોયો, યોગી હવે તું આત્માને માટે આ બધા છોડીને નીકળો છું, હવે શું થાય, તો કે આ શરીર છેદાય, ભેદાય અથવા નાશ પામી જાય તો પણ મનમાં નિર્મળ આત્મત્વની આત્મતત્વની ભાવના કર, જેથી તું સંસારના કિનારાને. યોગી થયો, આટલી વાત આવી તેને છોડી દીધું કે હું મારા માટે જ જીવીશ, અને જેને પોતાના આત્માને મોક્ષ સાથે જોડે છે એ યોગી. જીવને મોક્ષ સાથે જોડે તે યોગ, અને આવો યોગની જે આરાધના કરે છે એટલે એકમાત્ર મોક્ષના અર્થે જીવે છે યોગી. એ યોગી બનશે એવું શરીર ભેદાય, છેદાય, પરિસર થાય, ઉપસર્ગ થાય. આ ઉપસર્ગ પ્રકૃતિથી આવે, કોઈ અન્ય મનુષ્યથી થાય, કોઈ અન્ય તિર્યંચથી થાય કે દેવથી થાય. કોઈ એવા ઋણાનું મન જાગે તો પણ આ શરીર નાશ પામે એવી સ્થિતિ થાય, એ અવસ્થામાં પણ તું નિર્મળ આત્મતત્વની ભાવના કર, જેથી તું સંસારના કિનારાને પામી શકીશ. કિનારો છે એ છોડી દઈશ, નહીં તો તું મઝધારમાં જ ચાલીશ. તો અહીંયા વાત કરી છે યોગી અવસ્થાની, કે કદાચ આગળ વધે. આપણે તો અહીં આગલી અવસ્થામાં નથી એટલે યોગીની બહુ ચર્ચા નથી કરતા. અને પછી છેલ્લી ગાથા, કર્મજન્ય ભાવ આત્માથી ભિન્ન છે. બસ જે કંઈ કર્મજન્ય ભાવ છે બધા, આ શરીર એની અંદરના જે વર્ણ, લિંગ, અવસ્થા, આ બધા એ કર્મજન્ય. આ ભાવ એટલે અવસ્થા, જે તે સમયની જીવની પર્યાય, એને બીજો શબ્દ ભાવ પણ વપરાય. ભાવ એટલે આત્માનો ભાવ એક જુદો, અને દ્રવ્યનો ભાવ દરેક પદાર્થનો સ્વરૂપ એટલે વર્તમાન વર્તતું સ્વરૂપ, આનું ભાવ સ્વરૂપ એ ભાવ છે. તો એ બધા જ કર્મજન્ય ભાવ છે, કર્મને કારણે ઉત્પન્ન થયેલા ભાવો, એ આત્માથી ભિન્ન છે. હવે એની અંદર આત્મામાં રાગ ઉત્પન્ન થયો, દ્વેષ ઉત્પન્ન થયો, કષાય ભાવ ઉત્પન્ન થયા, એ પણ કર્મજન્ય કે સ્વભાવજન્ય? જો એટલી બધી ભિન્નતા કરી કે હું કેવળ આત્મા છું, હું બધા સંબંધોથી એ પરવરીને માત્ર આત્મ સ્વરૂપની અંદર જાય છે, એમાં એને કોઈ કષાય ભાવ આવે છે, તો ત્યારે વિચાર કરે કે આ ભાવ કષાય ભાવ છે એ કર્મજન્ય કે સ્વભાવજન્ય? કારણ કે આગળ એને જાણ્યું છે એટલે ખબર છે કે આ જે કંઈ મને ક્રોધ આવ્યો છે આ તો કર્મજન્ય ભાવ છે, તો એનાથી હું ભિન્ન છું. જોડાઈ રહી. હે જીવ, કર્મથી કરાયેલ રાગાદી ભાવ અને બીજા અચેતન દ્રવ્ય જેવા, જેમ કે શરીર આદિ, એ પણ શરીર છે, એ પણ કર્મથી છે, અને રાગ દ્વેષ છે એ પણ કર્મથી છે, અને મારું મકાન ને પરિવાર છે એ પણ કર્મથી છે. એટલે ત્રિવિધ પ્રકાર, અનુપચરિત, ઉપચરિત, આ બધા જે કંઈ છે, નો કર્મ છે શરીર એ પણ, તો એ બધા મારા સહયોગ એ કર્મજનિત છે. મારામાં કષાયના ભાવ કર્મજનિત છે, રાગ દ્વેષ એ કર્મજનિત છે, વિભાવ એ કર્મજનિત છે, કેમ કે વિકાર છે અને સર્વ પ્રકારના વિકારોથી આત્મા રહિત છે. તો 73મી ગાથામાં એકદમ ઉત્કૃષ્ટ પોતાના જીવનું ભાવ સ્વરૂપ મલિન થયું છે, જે પોતાનું શુદ્ધ ભાવ સ્વરૂપ જ્ઞાન દર્શન ચારિત્ર સુખ એ જે મલિન થયા છે કર્મના કારણે, એની અંદર કષાય પરિણામ આવ્યું, વિભાવ પરિણામ આવ્યું, એને પણ પોતે વિચારીને કહે છે કે હે જીવ, આ જે ઉત્પન્ન અવસ્થા મારી થઈ, ઔદયિક ભાવ આવ્યો, કોઈ ઉદય આવ્યો તો ઔદયિક ભાવ, તો હું પરમ પરિણામિક ભાવ જ્ઞાતા દ્રષ્ટા છું, આ જે ઉદય આવ્યો એનાથી હું ભિન્ન છું. આવો ભિન્ન ભાવ, કર્મજન્ય ભાવ આત્માથી ભિન્ન છે, આટલે સુધીની ભિન્નતાથી આ ભેદ જ્ઞાનની પૂર્ણતા થાય. સમયે સમયે સાધના કરતો હોય તો કઈ મોટી સાધના કરવાની નથી, આખા દિવસની જે કંઈ દિનચર્યા થઈ હોય એની સાધના થઈ શકે, પોતે બેઠો છે એ સમયની પણ કરે, કેમ કે સમયે સમયે અનંત કર્મ ઉદયમાં આવે છે. આ તો લક્ષમાં આવતા નથી, કેમ કે વિચાર ચિંતન ચાલતું નથી, ધ્યાન નથી. ધ્યાનમાં જે હોય ને તરત જ આવે કે આ ભાવ ઉત્પન્ન થયો, દેહનો ભાવ ઉત્પન્ન થયો, કસાઈનો ભાવ ઉત્પન્ન થયો, શરીરની ક્ષીણતાનો ભાવ ઉત્પન્ન થયો, લિંગનો ભાવ ઉત્પન્ન થયો, પોતાના રૂપનો ભાવ ઉત્પન્ન થયો, અનેક પ્રકારના પોતે જયારે બેઠો છે સાધના કરવા ત્યારે આ બધું વસ્તુ બને છે. લક્ષ નથી વાત જુદી છે, ધ્યાનમાં નથી આવતું એ વાત જુદી છે, મૂળતા હોય એ વાત જુદી છે. પણ જે જાગૃત છે એને તો આવા સમયે સમયે પરમ તત્વોનો વિચાર કરતા કરતા કંઈક ને કંઈક ભાવ આવીને ઊભો રહે. એટલે આપણે કહીએ કે સ્થિરતા રહી નહીં કંઈ વાંધો નહીં, અસ્થિરતા રહી ત્યારે શું આવ્યું, કયો ભાવ આવ્યો, અને જે ભાવ આવ્યો એ આમાં વિચાર કર કે એ ભાવ હતો કે વિકાર હતો કે સ્વભાવ હતો. તો તે સામાયિક જ. તું બે ઘડી આત્માની અનુપ્રેક્ષા કર, સ્વરૂપની અનુપ્રેક્ષા કર, તને ઓળખવા પ્રયત્ન કર, બસ આ સમય કર તું. અને કરીશ ત્યારે આ સૂક્ષ્મ ભાવો જે તારા લક્ષમાં નો તારા ચારેય ગાથામાં, એ તને જો લક્ષમાં હશે તો પકડાતા જશે, અને પકડાય તો ભેદ જ્ઞાન થશે કે તે હું નહીં, તો છૂટી જાય. કેમ કે જીવ જ્ઞાન સ્વરૂપ છે, છૂટી એટલા માટે જાય કે એને છોડવા પડતા આ સાધક, જેને જ્ઞાન થયું છે એને છોડવા પડતા નથી. પદાર્થ નુકસાનકારક છે એ બાળક ન સમજે એટલે અગ્નિને સ્પર્શ કરવા એ દોડે છે, પણ જે સમજે છે કે આ કોલસો છે ધગધગતો, જ્ઞાન છે એને છોડવાનું નથી હોતું, પકડીને છોડે નહીં. અને પૈકડું હોય તો છૂટતા. આ આખી પ્રોસેસ છે, કેમ કે જીવ જ્ઞાન સ્વરૂપ છે. હજી એક જે ભ્રામક માન્યતા ચાલે છે કે એ અંત એ છોડવાનું છે, એ છોડવાનું છે, આમ છે, અરે જે છોડવાનું છે છૂટી જ જશે એની મેળે જ, અને ન છૂટે તો તારી જ્ઞાન દશા નથી. ખોટું પકડમાં બધી વાત, જ્યારે ને ત્યારે આમ કરીશ આમ કર આમ કર, છેલ્લે તો એ જ છોડવું છે ને, દેવગુરુ છોડવા જ છે ને. અરે દેવગુરુ છોડવાના નથી, દેવગુરુથી જયારે આત્મા પકડાશે ત્યારે દેવગુરુ છોડી દેશે. આવી આવી ચર્ચાઓ ખોટી ખોટી કરીને ભ્રમણામાં જ આ જીવને સમ્યક વસ્તુ પ્રાપ્ત કરવાની બદલે આમાં વધારે રસ છે કે છેલ્લે એ તો બધું છૂટવાનું જ છે ને. અરે પણ તને શું વાંધો છે અત્યારે, ત્યારે છૂટવાનું, ત્યારે છૂટશે, શરીર નથી છૂટવાનું તો પકડી રાખ્યું છે, એનો વાંધો નહીં, એનો વાંધો નહીં, આ બધામાં વાંધો એને. ચાલો વિશેષ અવસર.